એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈડી મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લગભગ 50 વર્ષ પહેલાં લખાયું, પણ આજે એ એટલું જ કદાચ વધુ પ્રસ્તુત છે. સુશાંત સોન્ટાગનું ફોટોગ્રાફી પર, એટલે કે ઓન ફોટોગ્રાફી.
નમસ્કાર. અને હા, આ પુસ્તકની વાત આજે કરવી બહુ જ જરૂરી છે, કારણ કે આપણે અત્યારે જે દુનિયામાં જીવીએ છીએ એ તો છબીઓથી છલકાય છે, નહીં? ફોટા, વિડીયો સતત આપણી આસપાસ, મોબાઈલ ફોન ખોલો કે તરત જ.
બરાબર, સોશિયલ મીડિયા તો છે જ પાછું. એટલે જ સોન્ટાગના સવાલો મનમાં ઘૂમ્યા કરે છે કે આટલા બધા ફોટા વચ્ચે આપણે ખરેખર દુનિયાને જોઈએ છીએ કે ખાલી એની છબીઓ જ કન્ઝ્યુમ કરીએ છીએ.
અને ફોટો પાડવાની જે ક્રિયા છે એ આપણના અનુભવની નજીક લાવે છે ખરી, કે પછી પેલો ફોન વચ્ચે આવી જાય એટલે આપણે દૂર થઈ જઈએ છીએ?
હા, આ બધા મુદ્દા સોન્ટાગે છેક 1970ના દાયકામાં ઉઠાવેલા, અને આજે જુઓ ઇન્સ્ટાગ્રામના જમાનામાં કેટલા સાચા લાગે છે. તો આજની આપણી આ વાતચીતનો મુખ્ય હેતુ એ જ છે કે સોન્ટાગના વિચારો થકી ફોટોગ્રાફીનો આપણા જીવનમાં શું રોલ છે, એની અસરો શું છે, એને ઊંડાણથી સમજીએ. તો પહેલાં એ જાણીએ કે આટલા ધારદાર વિચારો આપનાર સુઝન સોન્ટાગ હતા કોણ. એમનો જન્મ 1933માં, અવસાન 2004માં. એ 20મી સદીના અમેરિકાના એક મોટા ગજાના બૌદ્ધિક હતા. લેખક, ફિલ્મમેકર, ફિલોસોફર, એક્ટિવિસ્ટ, ઘણું બધું.
હા, અને એમની ઓળખ ખાસ કરીને કળા, સંસ્કૃતિ અને નૈતિકતા પરના એમના તીક્ષ્ણ નિબંધો માટે હતી. એ બહુ જ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા.
અને આ પુસ્તક માટે એમનો પરિપ્રેક્ષ્ય કેમ ખાસ છે?
જો, વાત એમ છે કે સોન્ટાગ પોતે કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર નહોતા કે કોઈ આર્ટ હિસ્ટોરિયન પણ નહીં. એ હતા એક સાંસ્કૃતિક વિવેચક, એટલે એમણે ફોટોગ્રાફીને ખાલી ટેકનિક કે સુંદરતાના ચશ્માથી ન જોઈ.
અચ્છા.
એમની પેલી બહારની વ્યક્તિ તરીકેની નજર જ કદાચ એમને આ બધું પકડવામાં મદદ કરી ગઈ. એમનું બીજું પુસ્તક અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન, એ પણ બતાવે છે કે કઈ રીતે સાંસ્કૃતિક બાબતો પાછળની ધારણાઓને ખોલી શકતા હતા.
એટલે એમનો ફોકસ એ હતો કે ફોટોગ્રાફી કેવી રીતે કામ કરે છે, એના કરતાં શું કરે છે આપણી સાથે. બરાબર.
બિલકુલ. એક સામાન્ય લાગતી ક્રિયા ફોટો પાડવાની અને એના આપણા વિચારો, આપણી નૈતિકતા, આપણી યાદો પર કેટલા ઊંડા પ્રભાવ પડે છે, એ કડી એમણે જોડી, એટલે જ આ પુસ્તક આટલું મહત્વનું છે. તો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. ફોટોગ્રાફી પર એ 6 નિબંધોનો સંગ્રહ છે, અને એનો જે મુખ્ય તર્ક છે ને એ કદાચ થોડો ચોંકાવનારો પણ લાગે. સોન્ટાગ કહે છે કે ફોટોગ્રાફી કોઈ નિર્દોષ તટસ્થ સાધન નથી જે દુનિયાને બસ રેકોર્ડ કરતું હોય. તો શું છે? એ કહે છે કે ફોટો પાડવો એ પોતે જ એક અર્થઘટન છે, એક આક્રમક ક્રિયા છે. કારણ કે તમે જ્યારે ફોટો પાડો છો ત્યારે તમે કંઈક પસંદ કરો છો, કોઈક દ્રષ્ટિકોણ અપનાવો છો અને ઘણું બધું પડતું મૂકો છો.
હા, એ તો ખરું, ફ્રેમની બહાર તો ઘણું રહી જાય.
બરાબર. અને આ સતત ફોટા પાડવાની અને જોવાની પ્રક્રિયાથી આપણે એક નવી જ દુનિયા બનાવી રહ્યા છીએ. એક, એમ કહું ને, સેકન્ડ હેન્ડ વાસ્તવિકતા, જેને સોન્ટાગ છબી જગત, ઇમેજ વર્લ્ડ કહે છે.
અને આ છબી જગત ક્યારેક આપણને અસલી દુનિયા કરતાં પણ વધુ સાચી કે વધુ આકર્ષક લાગવા માંડે છે ને? પુસ્તકનો હેતુ કદાચ આ જ છેતરપિંડીને ઉઘાડી પાડવાનો છે.
હા, એક રીતે એવું કહી શકાય. સોન્ટાગ બતાવવા માંગે છે કે ફોટોગ્રાફીના કેટલા બધા અલગ અલગ રોલ છે. ક્યારેક એ કલા છે, ક્યારેક પુરાવો,
ક્યારેક કોઈના પર નજર રાખવાનું સાધન, સર્વેલન્સ એવું.
હા, ક્યારેક મનોરંજન, તો ક્યારેક વળી શક્તિ બતાવવાનું માધ્યમ. પુસ્તક આપણને ફોટોના જાદુથી શરૂ કરીને એના નૈતિક સવાલો સુધી લઈ જાય છે, અને છેવટે એ સમજાવે છે કે છબીઓથી ભરેલી દુનિયામાં જીવવાથી આપણી માનસિકતા પર શું અસર પડે છે. એમનો ગોલ આપણને વધુ જાગૃત કરવાનો છે.
એટલે સવાલ એ થાય કે શું આપણે વાસ્તવિકતાને એના અસલી રૂપમાં સ્વીકારીએ છીએ, કે પછી એનો ફોટો પડી જોઈ પછી જે આપણને વધુ રિયલ લાગે છે. આ તો જાણે ફોટોગ્રાફીના મોહમાંથી બહાર લાવવાની વાત થઈ.
ચોક્કસ. એ બતાવે છે કે કેમેરો કેવી રીતે નિયંત્રણનું સાધન બને, ફોટા કેવી રીતે સત્યનો ભ્રમ ઊભો કરે, અને સૌથી ગંભીર વાત, કેવી રીતે ભયાનક ઘટનાઓ પણ ફોટામાં સુંદર કે આકર્ષક લાગી શકે અને આપણી સંવેદનાઓ કદાચ બુઠ્ઠી થઈ જાય. આ બધા મુદ્દા પુસ્તકમાં બહુ ઊંડાણથી ચર્ચાયા છે.
ચાલો ત્યારે પુસ્તકના કેટલાક પ્રકરણોમાં ઊંડા ઉતરીએ. પહેલું પ્રકરણ છે પ્લેટોની ગુફામાં. આ નામ પાછળ પેલી જૂની ગ્રીક ફિલોસોફર પ્લેટોની વાત છે, ખરું ને?
હા, બરાબર. પ્લેટોએ એક કલ્પના કરી હતી કે અમુક કેદીઓ ગુફામાં બંધાયેલા છે અને ફક્ત દિવાલ પર પડછાયા જ જોઈ શકે. એ લોકો માટે એ પડછાયા જ સાચી દુનિયા છે. સોન્ટાગ કહે છે કે આપણે પણ આધુનિક સમાજમાં એવા જ છીએ. અસલી દુનિયાને બદલે એની છબીઓ ફોટા, ટીવી, ફિલ્મોમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ.
એટલે આપણે પડછાયાને જ સત્ય માની લઈએ છીએ. અને આ જ પ્રકરણમાં સોન્ટાગ પેલી કબજાવાળી વાત કરે છે ને, ફોટો પાડવો એટલે કબજો કરવો.
હા, જાણે તમે કોઈ જગ્યા કે વ્યક્તિનો ફોટો પાડો એટલે તમે એના પર એક પ્રકારની માલિકી જમાવી દીધી. એ જ્ઞાન જેવું લાગે અને એટલે શક્તિ જેવું. અને ફોટોગ્રાફીની ભાષા પણ જુઓ, શૂટ કરવું, કેપ્ચર કરવું.
હા, એ શબ્દો થોડા હિંસક જેવા લાગે છે. સોફ્ટ મર્ડર જેવો શબ્દ પણ વાપર્યો છે એમણે. ક્ષણને થીજવી દેવા માટે
વાપર્યો છે. કદાચ થોડું આત્યંતિક લાગે, પણ એમનો મુદ્દો એ છે કે ફોટો પાડવાની ક્રિયા ક્યારેય તટસ્થ નથી હોતી. એ હંમેશા એક દૃષ્ટિકોણ રજૂ કરે છે અને એ આપણને દુનિયા સાથે એક વિચિત્ર સંબંધ બાંધવા પ્રેરે છે. એને કહે છે દીર્ઘકાલીન નિરીક્ષક સંબંધ.
એટલે કે આપણે જાણે બસ જોયા જ કરીએ, ભાગ ન લઈએ.
હા, જાણે બહાર ઊભા રહીને બધું જોવાનું, રેકોર્ડ કરવાનું, એ જ આપણું કામ.
આ જોનારા બનવાની વાત બીજા પ્રકરણમાં અમેરિકા ફોટોગ્રાફ્સ દ્વારા અંધકારમય રીતે જોવામાં આવ્યું એમાં વધુ સ્પષ્ટ થાય છે.
એમાં ડાયન આર્બસના ફોટાની વાત છે. એ વિચિત્ર લાગતા હાંસિયામાં ધકેલાયેલા લોકોના ફોટા પાડતા હતા.
હા, અને સોન્ટાગ સવાલ પૂછે છે કે આવા ફોટા જોવાથી આપણા મનમાં શું થાય છે? સહાનુભૂતિ જાગે છે કે પછી એક જાતનું કુતૂહલ અને અંતર? શું આપણે એમની અસામાન્યતા સામે આપણી સામાન્યતાને સરખાવીને થોડું શ્રેષ્ઠ અનુભવીએ છીએ?
વિચારવા જેવું છે.
સોન્ટેક માને છે કે ઘણીવાર આર્બસના ફોટા આપણને વિષયથી ભાવનાત્મક રીતે જોડી નથી શકતા, બલકે દૂર રાખે છે. એમને ફક્ત જોવાની વસ્તુ બનાવી દે છે. આ પીડા કે અલગપણાને જોવાની નૈતિકતા પર મોટો પ્રશ્ન છે.
હવે ત્રીજું પ્રકરણ, ઉદાસી વસ્તુઓ. આમાં સમય અને સ્મૃતિની વાત છે. અને પેલો લેટિન શબ્દ મેમેન્ટો મોરી, એનો અર્થ શું? એ ક્ષણ ગઈ. એટલે જૂના ફોટામાં એક ઉદાસી, એક નોસ્ટાલ્જિયા હોય છે. એ વીતેલા સમયનું સ્મારક છે.
એટલે દરેક ફોટો એક રીતે તો ભૂતકાળનો જ ટુકડો છે. અને આ જ પ્રકરણમાં અતિવાસ્તવવાદની પણ વાત છે.
હા, અતિવાસ્તવવાદ એટલે પેલી કલા ચળવળ જે સ્વપ્ન જેવી અતાર્કિક છબીઓ પર ભાર મૂકતી હતી. સોન્ટાગ કહે છે કે કેમેરામાં આ કરવાની સ્વાભાવિક શક્તિ છે. એ કોઈ સાધારણ વસ્તુને પણ એના સંદર્ભમાંથી કાઢીને ફ્રેમમાં અલગ રીતે મૂકીને વિચિત્ર કે અણધારી બનાવી શકે છે.
ચોથું પ્રકરણ, દૃષ્ટિનું વિરત્વ. અહીં પેલી ચર્ચા આવે છે ફોટોગ્રાફી કળા જ છે કે નહીં.
હા, પણ સોન્ટાગ એ સવાલને જ ફેરવી નાખે છે. એ કહે છે કે ફોટોગ્રાફીની ખરી તાકાત એ છે કે કોઈપણ વસ્તુને સાવ સામાન્ય કે કદરૂપીને પણ ફક્ત ફ્રેમ કરીને રસપ્રદ બનાવી દે છે.
એટલે વિષય શું છે એના કરતાં ફોટોગ્રાફરે એને કેવી રીતે જોયો એ વધુ મહત્વનું.
બરાબર, ફોટોગ્રાફરની દ્રષ્ટિ જ મુખ્ય છે. આનાથી સુંદર, કદરૂપું, મહત્વનું, તુચ્છ વચ્ચેનો ભેદ જાણે ભૂંસાઈ જાય છે. સોન્ટાગ આને સૌંદર્યનું લોકશાહીકરણ કહે છે. પણ એનો એક બીજો મતલબ એ પણ થાય કે કદાચ બધું જ સરખું સપાટ બની જાય, મહત્વનું પણ સામાન્ય જેવું લાગે.
હા, એ પણ એક મુદ્દો છે.
એટલે મૂલ્ય હવે વિષયમાં નથી, પણ જોવાની રીતમાં છે.
પાંચમું પ્રકરણ, ફોટોગ્રાફી કી વેન્જલ્સ. આમાં ફોટોગ્રાફી માટેના શરૂઆતના જે મોટા મોટા દાવા હતા કે એ સાર્વત્રિક ભાષા બનશે, સત્ય બતાવશે, સમાજ સુધારશે, એની વાત છે.
હા, અને સોન્ટાગે બધા દાવાઓ પર શંકા કરે છે. એ ભારપૂર્વક કહે છે કે કેમેરા જૂઠું નથી બોલતો, એ વાત જ ખોટી છે. ફોટો હંમેશા કોઈના દ્રષ્ટિકોણનું પરિણામ છે. એનો અર્થ તમે કેવી રીતે વાપરો છો, શું કેપ્શન આપો છો, એના પર આધાર રાખે છે.
જેમ કે યુદ્ધના ફોટા શરૂઆતમાં અસર કરે, પણ પછી કદાચ
આપણે સંવેદનહીન થઈ જઈએ. એ જ પેલી કરુણા થાક, કમ્પેશન ફટીગની વાત. લુઈસ હાઈને બાળ મજૂરીના ફોટા પાડીને જાગૃતિ આણી હતી, પણ શું આજે પણ એવા ફોટા એટલી જ અસર કરે? કદાચ નહીં.
અને છેલ્લું પ્રકરણ, છબી જગત. અહીં બધા વિચારો ભેગા થાય છે. સોન્ટેગ કહે છે કે હવે આપણે છબીઓથી એટલા ઘેરાયેલા છીએ કે એ છબીઓ જ આપણને અસલી દુનિયા કરતાં વધુ સાચી લાગે છે. પેલી હાઇપર રિયાલિટી.
હા, જ્યાં સુધી ફોટો ન હોય ત્યાં સુધી અનુભવ જાણે અધૂરો. પિક્સ ઓર ઇટ ડિડન્ટ હેપન, આ માનસિકતા.
પ્રવાસનું ઉદાહરણ બરાબર છે. લોકો જગ્યા માણવા કરતાં ફોટા સારા આવે એની વધુ ચિંતા કરે છે.
બિલકુલ. અને સોન્ટેગ ચેતવે છે કે આ છબીઓ દ્વારા સતત જીવમાંથી આપણે વાસ્તવિકતાથી, એકબીજાથી, કદાચ પોતાની જાતથી પણ અલિપ્ત થઈ રહ્યા છીએ. આપણે દુનિયાના માત્ર ઉપભોગતા બની ગયા છીએ.
તો આનો ઉપાય શું?
સોન્ટેગ છબીઓની ઇકોલોજીની વાત કરે છે. મતલબ કે છબીઓના આ પ્રદૂષણ સામે લડવાની, વધુ સંતુલિત અને વિવેકપૂર્ણ રીતે જોવાની અને ફોટા પાડવાની જરૂર છે.
તો આ પુસ્તકમાંથી આપણે મુખ્ય કયા સંદેશા લઈ શકીએ? પહેલું તો પેલું ઓળખ અને શક્તિવાળું. ફોટો પાડવો એ એક રીતે નિયંત્રણ કરવા જેવું છે. આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છીએ લોકો કેવી રીતે પોતાની ઇમેજ બનાવે છે.
ચોક્કસ. બીજું, વાસ્તવિકતાનું માધ્યમ હવે છબીઓ બની ગઈ છે. કોઈ ઘટના બને આપણે એના ફોટા કે વિડીયોથી જ એને જાણીએ છીએ. પ્રવાસના ફોટા એનું મોટું ઉદાહરણ. ફોટો પાડીએ એટલે જાણે અનુભવ પૂરો થયો.
ત્રીજું, નૈતિકતાનો સવાલ. કોઈના દુઃખનો ફોટો, યુદ્ધ કે આપત્તિના ફોટા આપણને હચમચાવે છે, પણ લાંબા ગાળે સંવેદનહીન તો નથી બનાવી દેતા. પેલો કરુણાથાકનો મુદ્દો બહુ મહત્વનો છે.
અને ચોથું, સત્યનો ભ્રમ. કેમેરા જૂઠું નથી બોલતો, આ વાત કેટલી ભ્રામક છે. દરેક ફોટો પાછળ એક પસંદગી છે, એક એડિટિંગ છે. ફેક ન્યૂઝમાં આનો કેટલો ઉપયોગ થાય છે. એટલે છબી પર તરત વિશ્વાસ ન કરાય.
અને છેલ્લું, પાંચમું, કલા અને સંસ્કૃતિ પર અસર. સામાન્ય વસ્તુ પણ હવે કલા બની શકે છે ફોટા દ્વારા. ઇન્સ્ટાગ્રામ આનું ઉદાહરણ છે. સારું છે કે સામાન્યને મહત્વ મળ્યું, પણ કદાચ કળાનું મૂલ્ય થોડું ઓછું થયું. એ ચર્ચાનો વિષય છે. પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય. થોડા યાદ કરીએ.
હા, પહેલું, ફોટો પાડો એટલે ફોટો પાડેલી વસ્તુનો કબજો કરવો. તે જ્ઞાન જેવું લાગે છે અને તેથી શક્તિ જેવું. આ સીધું પેલી નિયંત્રણની ભાવનાની વાત કરે છે. જાણે તમે એ ક્ષણને, એ દ્રશ્યને પોતાનું બનાવી લીધું.
બીજું, કેમેરા દરેકને અન્ય લોકોની વાસ્તવિકતામાં અને આખરે પોતાની વાસ્તવિકતામાં પ્રવાસી બનાવે છે. આ મને બહુ લાગી આવ્યો. આપણે ફોટા પાડવામાં એટલા ડૂબી જઈએ છીએ કે અનુભવ કરવાનું જ રહી જાય. આપણા પોતાના જીવનના જ ટુરિસ્ટ બની જઈએ.
બરાબર. ત્રીજું, ફોટોગ્રાફ્સ એક વ્યાકરણ છે અને વધુ મહત્વનું, જોવાની નૈતિકતા છે. આ ઊંડી વાત છે. ફોટોગ્રાફી આપણને ખાલી ચિત્ર નથી આપતી, એ આપણને જોવાની એક રીત શીખવે છે. શું જોવા જેવું છે, શું નહીં, બીજાના દુઃખને કઈ નજરે જોવું, આ બધું એનાથી ઘડાય છે.
અને ચોથું, જે કદાચ સૌથી યાદગાર છે, માનવજાત પ્લેટોની ગુફામાં જ રહે છે, હજુ પણ સત્યની માત્ર છબીઓમાં આનંદ માણે છે. સોન્ટેગ જાણે કહેવા માગે છે કે આપણને કદાચ અસલી જટિલ વાસ્તવિકતા ગમતી જ નથી, એની સુંદર સરળ છબીઓ જ ગમે છે. આપણે પડછાયાથી જ ખુશ છીએ. તો આ બધી વાતો પરથી આપણા રોજિંદા જીવનમાં શું ઉતારી શકીએ? પહેલું તો એ કે સોશિયલ મીડિયા પર જે જોઈએ છીએ એને થોડું ફિલ્ટર કરીને જોવું. પેલી પરફેક્ટ લાઈફ ખરેખર કેટલી પરફેક્ટ હોય છે?
બિલકુલ. બીજું, મીડિયા સાક્ષરતા બહુ જરૂરી છે. કોઈ પણ ફોટો જુઓ, સમાચારમાં, જાહેરાતમાં, વોટ્સએપ પર, તો વિચારો કોણે પાડ્યો, કેમ પાડ્યો, શું બતાવ્યું છે, શું છુપાવ્યું છે, આ ફોટો મારામાં કઈ લાગણી જગાડવા માંગે છે. આટલું વિચારીએ તોય ઘણું.
અને આપણા પોતાના જીવનમાં કદાચ દરેક વખતે ફોટો પાડવાને બદલે ક્યારેક ખાલી એક ક્ષણને અનુભવવી, આંખોથી જોવું, મનથી અનુભવવું. બધી યાદો ફોટામાં જ નથી હોતી.
સાચી વાત. અને જ્યારે દુનિયાની ઘટનાઓના, ખાસ કરીને દુઃખદ ઘટનાઓના ફોટા જોઈએ, ત્યારે આપણી પ્રતિક્રિયા શું હોય? ખાલી લાઈક કે શેર, કે પછી થોડું ઊંડું ઉતરીને સમજવાનો પ્રયાસ કરવો અને બની શકે તો કંઈક અર્થપૂર્ણ કરવું? સોન્ટેગ આપણને એ દિશામાં વિચારતા કરે છે.
આટલી વાતચીત પછી મને તો એમ લાગે છે કે ફોટોગ્રાફી, જે આટલી રોજિંદી ક્રિયા છે, એ ખરેખર કેટલી શક્તિશાળી છે અને આપણી દુનિયા જોવાની રીતને કેટલી બદલી નાખે છે. પેલી પ્રવાસીવાળી વાત ખરેખર વિચારવા જેવી છે.
અને મને એ વાત બહુ રસપ્રદ લાગી કે લગભગ 50 વર્ષ પહેલાં લખાયેલી વાતો આજના ડિજિટલ યુગને કેટલી બરાબર લાગુ પડે છે. સોશિયલ મીડિયા પછી તો સોન્ટાગની ચેતવણીઓ વધુ ગંભીર બની છે. એમની છબીઓની ઇકોલોજીની વાત, એટલે કે છબીઓને સમજદારીપૂર્વક વાપરવાની અને જોવાની જરૂર, એ આજે બહુ જ અગત્યની છે. આ પુસ્તક આપણને છબીઓના ચળકાટ પાછળ જોવાની અને વધુ જાગૃત બનવાની પ્રેરણા આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.